समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे। अपने गाथा 30 सुधी स्वाध्याय कर्यो छे अने एमां कलश 26 सुधी स्वाध्याय कर्यो छे। गाथा 27, 28, 29, 30 एक साथे अपने કરી અને એની સાથે કળશ 25 અને 26 પણ કર્યા। એ બધું એક સાથે ક્રમમાં આવતું હતું, એનું સહેજ પુનરાવર્તન કરી અને પછી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે એનો આપણે વિચાર કરીએ। ગાથા 26માં અપ્રતિબુદ્ધને જ્યારે 23, 24, 25મી ગાથામાં સમજાવવામાં આવ્યો ત્યાર પછીથી ગાથા 26માં એ અપ્રતિબુદ્ધ એમ કહે છે કે શરીર અને આત્મા એક જ છે, કારણ કે શરીરની સ્તુતિ કરવામાં આવે છે એને જ તીર્થંકરની સ્તુતિ સમજવામાં આવે છે। જો શરીર અને આત્મા એક ન હોત તો આવી તીર્થંકર ભગવાનની સ્તુતિ શા માટે કરવામાં આવત? માટે અમે તો એમ માનીએ છીએ, અપ્રતિબુદ્ધ એમ કહે છે કે અમે તો એમ માનીએ છીએ કે તીર્થંકર આચાર્યની જે સ્તુતિ છે એ બધીએ જો આત્મા અને દેહ એક જ ન હોય તો મિથ્યા ઠરે। ત્યારે એને પછી જવાબ આપવામાં આવ્યો ગાથા 27માં, એમાં કુંદકુંદાચાર્ય ભગવાને એને એમ કહ્યું કે ભાઈ, તું નય વિભાગ સમજતો નથી, તને નય નો ખ્યાલ નથી, એટલે તું આમ કહે છે। એમ કરી અને એને નય સમજાવવામાં આવ્યો 27મી ગાથામાં। એમાં એમ કહેવામાં આવ્યું કે વ્યવહાર નયથી જીવ અને દેહ એક છે એમ લાગે છે, પણ નિશ્ચય નયથી તો જીવ અને દેહ કદી એક થયા જ નથી, એ એક પદાર્થ હોઈ શકે જ નહીં। કેમ કે બંને દ્રવ્ય જુદા છે, પૂતગળ દ્રવ્ય અને જીવ ચેતન દ્રવ્ય, એ બંનેના ગુણો જુદા છે, એટલે એ કોઈ પણ હિસાબે એક હોઈ શકે જ નહીં, એમ એમાં કહેવામાં આવ્યું। અને એમાં પછી ઉદાહરણ સોનાનું આપી અને વાત સમજાવવામાં આવી। એમાં સોનાનું ઉદાહરણ આપીને વાત સમજાવવામાં આવી કે સુવર્ણ અને ચાંદી બે ભેગા થાય તે છતાંય એ બંને જુદા જુદા જ રહે છે, એકબીજાના ગુણો એકબીજામાં વ્યાપતા નથી, એ વાત એમાં કરવામાં આવી। એટલે બંને એ જુદા જ છે એ વાત 27મી ગાથામાં લેવામાં આવી। પછી એના પછી એ જ વાતને આગળ કહેવામાં આવી કે એમ એ બંને ભિન્ન છે, એ બંને ભિન્ન છે એ વાત તો બરાબર છે, પણ પછી વ્યવહારથી એ સ્તવન બને છે એ વાત આગળ કરવામાં આવી। ત્યારે ભાવાર્થમાં એમ કહેવામાં આવ્યું 27મી ગાથાના ભાવાર્થમાં પંડિતજીએ સ્પષ્ટતા કરી કે વ્યવહાર નહીં તો આત્મા અને શરીરને એક કહે છે અને નિશ્ચયને ભિન્ન કહે છે, તેથી વ્યવહાર નહીં શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે, આટલી વાત એમાં એ ભાવાર્થમાં આવી। અને એ ભાવ જે પંડિતજીએ વાત કરી એ ભાવ પછી 28મી ગાથામાં એ પ્રમાણે લેવામાં આવ્યો કે એ જે સ્તુતિ કરવામાં આવી છે એને મુનિઓ એમ માને છે કે એ વ્યવહાર નહીંથી એ તીર્થંકર ભગવાનની સ્તુતિ છે, ભલે નિશ્ચયથી નથી પણ વ્યવહારથી એ તીર્થંકર ભગવાનની સ્તુતિ છે। અને એમાં પેલા ઉદાહરણને જેમાં સુવર્ણ અને ચાંદી બંને ભેગા થઈને પિંડ બન્યો હતો એની વાત એ રીતે લેવામાં આવ્યું કે એ બંને ભેગા થતા જે સુવર્ણ છે અને શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે અને એ રીતે એમ જણાવવામાં આવ્યું કે જે બાહ્ય સ્વરૂપ છે એનું વર્ણન કરતા વ્યવહારથી એ કેવળી ભગવાનનું વર્ણન છે અને એ કેવળી ભગવાનની સ્તુતિ છે એમ વાત ઠરે છે. ત્યાર પછીથી એ વાત કરવામાં આવી એટલે પછી એક પ્રશ્ન અહીંયા થયો કે તમે પહેલા તો એમ કહ્યું હતું કે વ્યવહાર નય તો અસત્યાર્થ છે, વ્યવહાર નય તો અસત્યાર્થ છે, હવે તમે એમ કહો છો કે વ્યવહારથી આ સ્તુતિ, તો પછી એવી સ્તુતિનું ફળ શું, એ સ્તુતિ કરવાનો અર્થ શું છે? એટલે પછી એના ઉત્તર રૂપે સમજાવવામાં આવ્યું કે વ્યવહાર અસત્યાર્થ છે એટલે સર્વથા અસત્યાર્થ નથી, પરંતુ એને નિશ્ચય નહીંને પ્રધાન કરીને જ્યારે કહેવામાં આવ્યો છે ત્યારે એને ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવ્યો છે. એટલે છદ્મસ્તને જ્યારે એ સાક્ષાત પોતાનો કે પરનો આત્મા દેખાતો નથી ત્યારે જે શરીરનું દર્શન થાય છે, એટલે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના શરીરનું જે દર્શન થાય, એ દર્શન થતાં એને શાંત ભાવ થાય છે, એને એવો ઉપકાર છે. એટલે આ વ્યવહારથી જે સ્તુતિ થઈ એ વ્યવહારથી સ્તુતિ દ્વારા પણ શાંતિનો અનુભવ થાય છે એટલે એવી સ્તુતિ કરવામાં આવે છે. એટલે કે આવો ઉપકાર જાણીને શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એ ઉપકાર છે, એટલા માટે એમ કરવામાં આવે છે. હવે એ વાત કરી અને પછી 29મી ગાથામાં સ્પષ્ટતા કરી છે કે નિશ્ચયથી એ સ્તવન નથી બનતું, નિશ્ચયથી એ સ્તવન બનતું નથી, એ વ્યવહારથી જ સ્તવન થાય છે. એટલે કેમ કે કેવળીના ગુણો છે એની સ્તુતિ તો કેવળીના ગુણોનું જ વર્ણન કરવામાં આવે ત્યારે થાય, નહીં કે કેવળીના શરીરના ગુણોનું વર્ણન કરતા એ સ્તુતિ થાય, એમ કરી અને 29મી ગાથામાં એ વાત આગળ એ રીતે કરવામાં આવી કે નિશ્ચયથી એ સ્તુતિ બનતી નથી, માત્ર એ વ્યવહારથી સ્તુતિ થાય છે. ત્યારે પછી શિષ્યએ પાછો એક પ્રશ્ન કર્યો કે આત્માનો અધિષ્ઠાતા તો શરીરનો અધિષ્ઠાતા તો આત્મા છે ને, આત્મા એ શરીરનો અધિષ્ઠાતા છે ને, તો પછી એ શરીરના સ્તવનથી એ આત્માનું સ્તવન નિશ્ચયથી કેમ યુક્ત નથી, કેમ થતું નથી? ત્યારે એના જવાબરૂપે અહીંયા પછી 30મી ગાથા કહેવામાં આવી. 30મી ગાથામાં એમ કહ્યું કે એ નગરનું વર્ણન કરવામાં આવે કોઈ પણ તો એ દ્વારા કંઈ રાજાનું વર્ણન થતું નથી, અને પછી એમાં વચ્ચે એ ટીકામાં 25મો કળસ કહેવામાં આવ્યો જેમાં નગરનું વર્ણન કરવામાં આવ્યું, અને પછી એમ કહ્યું કે આ પ્રમાણે નગરનું વર્ણન આપણે ગમે તેવું કરીએ તો પણ એ દ્વારા કંઈ રાજાનું વર્ણન થતું નથી. 30મી ગાથામાં એ રીતે સ્પષ્ટતા કરવામાં આવી અને પછી 26મા શ્લોકમાં આગળ વાત એમ કરી કે એ રીતે જિનેશ્વર ભગવાનનું સ્વરૂપનું આવું વર્ણન એમ કરીને 26મા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું, અને એ દ્વારા પણ ખરેખર તો એ વર્ણન વ્યવહારથી છે, નિશ્ચયથી એ સ્તુતિ થતી નથી, એ વાત કહેવામાં આવી. તો આ રીતે આખો ક્રમ એક પછી એક લેવામાં આવ્યો અને એમાંથી આપણે ઘણો બધો વિસ્તાર આપણે સમજ્યા છીએ. હવે આજે પૂજ્ય ગુરુદેવ ગાંધીસામીએ જે તત્વની વાત કરી છે, જે વાતને આપણે આત્મસાત કરવાની છે, એ પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 106, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 118. પ્રવચન રત્નાકર ભાગ બીજો પાનું 106 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 118. એમાં અહીંયા ગાથા 27 ટીકા ઉપરનું પ્રવચન, એમાં નીચે બીજો પેરેગ્રાફ કે કર્મના રજકણો ત્યાંથી, કર્મના રજકણો કર્મની પર્યાયને કરે પણ આત્મા એને ન કરે. કર્મ રજકણો છે એના દ્વારા એ કર્મ બંધાય છે, એટલે કર્મ રજકણો ભેગા થઈ અને એ સ્કંધ રૂપે થાય છે, એટલે કર્મ દ્રવ્ય કર્મ થયું. તો એ કર્મ રજકણો જે છે એ કર્મની પર્યાયને કરે પણ આત્મા એને ન કરે, એટલે કર્મ કારણે રજકણો અને આત્મા બંને ભિન્ન છે. તથા કર્મની પર્યાય આત્માને રાગ ન કરાવે. જો અહીંયા દ્રવ્યની સ્વતંત્રતા બતાવવી છે કે આત્મદ્રવ્ય અને શરીર બંને જુદા છે. શરીર એટલે નો કર્મ, મન વાણી અને કાયા એ શરીર, એ નો કર્મ. એટલે અહીંયા કર્મની વાત કરી છે ગુરુદેવે. કર્મની વાત કેમ મૂકી કે શરીરની વાત કરી છે ને, કે શરીર અને આત્મા એક જ છે એવી મિથ્યા માન્યતા પેલા અપ્રતિબુદ્ધને થઈ અને એણે એમ કહ્યું કે બંને એક જ હોવા જોઈએ અને એ એક ન હોય તો પછી તમારી બધી જે સ્તુતિ છે એ બધી ખોટી ઠરે. એટલે એ વાત હતી, એટલે એ શરીરની વાત આવી, એટલે અહીંયા ગુરુદેવે એ વાતને અહીંયા કર્મની વાત કરીને લીધી છે. કેમ કે કરી શરીર છે એ ખરેખર શું છે, નામ કર્મને કારણે શરીર છે. એટલે શરીર એટલે નો કર્મ, કાયા મન વાણી એ બધું નો કર્મ છે. તો કર્મની વાત કરતા અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે કર્મના રજકણો કર્મની પર્યાયને કરે પણ આત્મા એને ન કરે, તથા કર્મની પર્યાય આત્માને રાગ ન કરાવે. કર્મ છે એ આત્માને રાગ નથી કરાવતા કે દ્વેષ પણ નથી કરાવતા. એક ઊંધી માન્યતા પ્રવર્તી રહી છે કે કર્મને કારણે આ આત્મા આમ કરે તેમ કરે, ના એમ નથી. એ કર્મ જે છે એની પર્યાય આત્માને કંઈ રાગ કરાવતી નથી કે દ્વેષ પણ કરાવતી નથી. સ્વતંત્ર પરમાણુ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાના અસ્તિત્વથી રહેલ છે. એ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પ્રવેશ કર્યા વિના એને, એટલે પરને સી રીતે કરે? કર્મણે રજકણો જે છે એ પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાના અસ્તિત્વથી રહ્યા છે, તો એને માટે આ જીવ દ્રવ્ય છે તે પર છે. એ જીવની અંદર, એ જીવનું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એનું ચતુષ્ટય છે, એ જુદું. એની અંદર એ ઉદગળો પ્રવેશતા નથી તો એ આત્માનું શું કરે? આત્માનું કંઈ ન કરે. એ જ રીતે આત્મા પૂદગળનું કંઈ ન કરે. આત્મા કારણે રજકણોનું કંઈ ન કરે, પૂદગળનું કંઈ ન કરે. એટલે એ દ્રવ્યની સ્વતંત્રતા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે. એથી કહે છે કે આત્મા અને શરીર એક છે એ તો વ્યવહારનું કથન માત્ર છે. આમ વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એક પણ કહેવામાં આવે છે. બંને એક ક્ષેત્રમાં રહેલા છે, આકાશના એક ક્ષેત્રમાં રહેલા છે. આકાશના એક ક્ષેત્રમાં રહેલા છે એટલે એનો અર્થ એમ ન સમજો કે એમના બંનેના પ્રદેશો ભેગા થઈ ગયા છે, એમ નથી થતું. બંનેના પ્રદેશો ભિન્ન જ છે, બંને જુદા જ છે. એ અપેક્ષાએ અસદભૂત વ્યવહાર નહીંથી એક છે એમ કહે છે. આકાશના એક ક્ષેત્રમાં રહ્યા છે એટલે એ અપેક્ષાએ અસદભૂત વ્યવહાર નહીંથી એક છે એમ કહે છે, પરંતુ નિશ્ચયથી એક પણ નથી. કારણ કે નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવા સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની અસિદ્ધિ છે. એટલે એક પદાર્થપણું સિદ્ધ થતું નથી. સોનું પીળાપણે છે અને ચાંદી સફેદપણે છે, એ બંનેને એક પદાર્થપણું સિદ્ધ થતું નથી. ભલે એને ભેગા કરી ગાળીને એક પિંડ બનાવ્યો હોય તો પણ એ એક પદાર્થ બનતા નથી. એવું એક પદાર્થ પણ એમને સિદ્ધ થતું નથી. સોનું અને ચાંદીનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે, તેથી નિશ્ચયથી સોનું અને ચાંદી એક નથી. સોનાના એક એક રજકણને બીજા રજકણનો સંબંધ નથી. સોનાના રજકણની વાત લઈએ તો સોનાના એક એક રજકણને બીજા રજકણનો સંબંધ નથી. એક એક પરમાણુ એનો જુદો છે, ભિન્ન છે. પરમાણુ એકલો હોય તો પણ પોતાના સ્વચતુષ્ટયમાં, એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે. એક પરમાણુ છે એ પણ પોતે પોતાના સ્વચતુષ્ટયમાં છે. ખૂબ સૂક્ષ્મ વાત કરી દીધી છે. કર્ણાનુયોગનું કથન છે, કેવડી ગમ્ય વાત છે, એ કંઈ ઇન્દ્રિય દ્વારા જાણી શકાય નહીં. કેવડી ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ એ ગણધર ભગવાનોએ આગમમાં રચ્યું છે, શાસ્ત્રોમાં આચાર્ય ભગવાને લખ્યું છે. શું કહે છે કે પરમાણુ એકલો હોય તો પણ પોતાના સ્વચતુષ્ટયમાં, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે. એના એક પરમાણુના પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચારને આપણે ચતુષ્ટય કહીએ. પોતે પોતાના જ છે એટલે સ્વચતુષ્ટયમાં છે, એ ચારે એના પોતાના. અને સ્કંધમાં હોય એટલે કે ઘણા પરમાણુ ભેગા થયા હોય તો પણ તે પોતાના સ્વચતુષ્ટયમાં છે. પ્રવચનસારમાં આ વાત આવી ગઈ છે, નહીં તત્વ પ્રજ્ઞાપનમાં. એટલે અહીંયા કહ્યું છે, પ્રવચનસાર ગાથા 27માં કહ્યું છે કે સ્કંધમાં પણ જે અનંત રજકણો છે તે દરેકે દરેક રજકણ સ્વતંત્ર છે. સ્કંધ બને ભેગા થયા હોય પરમાણુઓ, પણ એ બધા સ્વતંત્ર છે. અને એમનું એ સ્વતંત્ર છે અને એમનું એ જે પરિણમન છે એ શુદ્ધ પરિણમન છે. સ્કંધરૂપે પરિણમન છે એ વિભાવ પરિણમન છે. જ્યારે પરમાણુરૂપે પરિણમન છે, સ્કંધમાં રહ્યા છે ત્યારે પણ એ એનું સ્વાભાવિક પરિણમન છે. એટલે એકે એક રજકણ પોતાના સ્વચતુષ્ટયમાં છે પણ અન્ય રજકણ સાથે અભેદ નથી. એટલે અન્ય રજકણ સાથે એને ભેદ છે, જુદા છે રજકણથી. અનંત રજકણો અનંત તત્વ છે, તે પ્રત્યેક સ્વપણે રહે અને પરપણે ન રહે તો અનંત અનંતપણે રહી શકે. સિદ્ધાંતની વાત કરી દીધી છે કે જે જો એ સ્વપણે રહે, પોતે પોતાપણે રહે તો જ પછી એ અનંતતા રહે છે. અને જો એ સ્વપણે ન રહે અને એકબીજા ભેગા થઈ જાય અને એક જ કંઈક નવો પદાર્થ બની જતો હોય તો પછી આ જગતમાં અનંત પરમાણુઓ પણ હોય નહીં, અનંત પદાર્થો પણ હોઈ શકે જ નહીં. પદાર્થ નાશ પામે, એકબીજો પદાર્થ પહેલા પદાર્થમાં કંઈ ફેરફાર કરી શકે, એને બદલી નાખે તો કોઈ પણ દ્રવ્ય એના મૂળ સ્વરૂપે રહી શકે જ નહીં, દ્રવ્યનો નાશ થાય. એટલે એ શક્ય જ નથી. અને અહીંયા તો સૂક્ષ્મતાથી વાત કરી કે પરમાણુ જે છે એ પણ પોતે, દરેક પરમાણુ પોતે પોતાના સ્વચતુષ્ટયમાં છે એટલે એનો નાશ નથી થતો. એટલે અનંત પરમાણુ અનંત રૂપે જ રહે છે. સ્કંધમાં ભેગા દેખાયથી શું થયું? આ વાતને આપણે ચાંદી અને સોનામાં ઉતારવાની છે. ચાંદી અને સોનાને તમે ભેગા કરી દીધા એથી શું થયું? એ દરેક સોનાનો જે પરમાણુ છે એ જ્યારે સોનામાં હતો ત્યારે પણ એક એક પરમાણુ એ જુદો હતો, સોનાના ગઠ્ઠામાં હતો ત્યારે. અને અત્યારે જ્યારે સોનું અને ચાંદી ભેગા થયા છે ત્યારે પણ એ સોનાનો એક એક પરમાણુ એમ જ જુદો જ છે, એનો સ્વચતુષ્ટય છે. એ જ રીતે ચાંદીના પરમાણુનું છે. એટલે બે ભેગા દેખાય છે તેથી શું થયું? એ ભેગા દેખાય છે માત્ર, પણ એ એકરૂપ થતા જ નથી, એમનું ભિન્ન સ્વરૂપ છે. આ અનંતની વાત અહીંયા આપણને સમજાવી છે કે અનંતની અનંતતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા જાય તો પ્રત્યેક પોતાનામાં છે અને પરમાં નથી. પ્રત્યેક પોતાનામાં છે, પરમાં નથી, પરરૂપે થતા નથી, પરમાં હોઈ શકે નહીં. એમ પ્રત્યેકની ભિન્ન ભિન્ન સ્વસત્તા સ્વરૂપ અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. પરથી આમાં થાય અને આનાથી પરમા થાય એમ માને તો અનંતની ભિન્ન ભિન્ન સત્તા સિદ્ધ નહીં થાય. તો પછી અનંતનું અનંતપણું રહેશે જ નહીં. અનંતનું અનંતપણું સિદ્ધ નથી થતું એટલે કે અનંતનું અનંતપણું જે છે એ રહેશે નહીં, તો જગતનો નાશ થાય, એમ તો થતું નથી. અહીંયા એના પછી પાના પર આગળ કહે છે કે એક રજકણનું જે ક્ષેત્રાંતર થાય એ રજકણની પોતાની ક્રિયાવતી શક્તિને કારણે પોતાના અસ્તિત્વથી થાય છે, પણ બીજા રજકણને કારણે નહીં અને આત્માના કારણે પણ નહીં. જો આ વાત એક ક્રિયાવતી શક્તિની વાત આવી ત્યારે પણ પ્રશ્ન હતો, તો થોડીક સ્પષ્ટતા અહીંયા ક્રિયાવતી શક્તિ વિશે પણ હું કહી દઉં. હવે ક્રિયાવતી શક્તિ આમ તો જોઈએ તો બે દ્રવ્યમાં જ છે, એક પુદ્ગળમાં અને જીવમાં. કેમ કે એક ક્ષેત્રાંતરની અપેક્ષાએ જ્યારે ક્રિયાવતી શક્તિ કહેવામાં આવે ત્યારે એક ક્ષેત્રાંતર જીવ અને પુદ્ગળ દ્રવ્યનું જ થાય, બાકીના પેલા ચાર દ્રવ્યનું ક્ષેત્રાંતર નથી થતું. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવું એને ક્ષેત્રાંતર કહેવાય. એટલે ક્રિયાવતી શક્તિની એક વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો એ ક્ષેત્રાંતર થાય છે એ જીવ દ્રવ્યનું થાય અને પુદ્ગળનું થાય, એટલે બંનેમાં એ ક્રિયાવતી શક્તિ છે. અને એ ક્રિયાવતી શક્તિને ક્રિયાવતી શક્તિ જ કહેવામાં આવે છે એ અપેક્ષાથી. પણ એક બીજી પણ એમાં વાત છે, મેં જે વાત કહી હતી એ પ્રેક્ટિકલ જે વાત કહી એનું કારણ પણ તમને આપું કે જ્યારે સિદ્ધ છે, સિદ્ધનો જીવ એ સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે, પછી ક્ષેત્રાંતર થતું નથી. જે ક્ષેત્રમાં છે તે જ ક્ષેત્રમાં રહે છે, એ આત્મા ત્યાં જ એ જ ક્ષેત્રમાં રહે છે. એટલે પ્રશ્ન એ થાય કે તો પછી શું થાય, કે શક્તિ નાશ પામે, ક્રિયાવાતી શક્તિ નાશ પામે છે? ના, કોઈ શક્તિ, કેમ કે શક્તિ છે એ બધી ગુણ રૂપે છે, એ કોઈ શક્તિ નાશ પામતી નથી. એટલે એ અપેક્ષાથી જોવામાં આવે તો ખરેખર વીર્ય ગુણ જે છે એ વીર્ય ગુણ કે જે પોતે સ્વરૂપની રચના કરનારો છે એનો એક ભાગ આ ક્રિયાવતી શક્તિને ગણાવી શકાય, એક ભાગ તરીકે. એટલે કે વીર્ય તો એવું ને એવું જ રહે છે, એટલે ક્રિયાવતી શક્તિ પણ એમાં તો પડેલી તો છે જ. પછી ભલે એને ક્ષેત્રાંતર કરવાનું નથી, પણ એ શક્તિ એ અપેક્ષાએ લઈએ તો એમાં પડેલી જ છે. એટલે બધી જ પછી શક્તિઓ, બધી જે જે ક્રિયાઓ હોય એ રીતે એમને લેવામાં આવે તો એ બધી એમાં સમાય છે, એ બધી એ શક્તિઓ બધી એમાં સમાય છે એ અપેક્ષા કરી લીધી. અને જો આપણે ક્રિયાવતી શક્તિ તરીકે જ લઈએ તો જીવની ક્રિયાવતી શક્તિને જીવની ક્રિયાવતી શક્તિ જ કહેવામાં આવે, પુદ્ગળની ક્રિયાવતી શક્તિને પણ પુદ્ગળની ક્રિયાવતી શક્તિ જ કહેવામાં આવે, કે જે ક્ષેત્રાંતર માટે એક વિશિષ્ટ ગુણ છે, એક વિશેષ પ્રકારનો ગુણ છે કે જે જીવમાં અને પુદ્ગળમાં જ હોય છે. તો જે એક રજકણનું જે ક્ષેત્રાંતર થાય અહીંયા કહે છે એ રજકણની પોતાની ક્રિયાવતી શક્તિને કારણે પોતાના અસ્તિત્વથી થાય છે, પણ બીજા રજકણને કારણે નહીં, બીજું રજકણ એને કરાવી દે એમ નહીં, અને આત્માના કારણે પણ નહીં, આત્મા પણ એ કોઈ રજકણનું ક્ષેત્રાંતર કરાવી દે નહીં. ક્ષેત્રાંતર એટલે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું. ક્ષેત્ર એટલે એ રજકણ એક પ્રદેશ છે તો એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જાય તો પણ એ ક્ષેત્રાંતર કહેવાય, ક્ષેત્રાંતર ગમે તેટલું નાનું હોઈ શકે. એટલે એ ગમન થયું, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થયું એ ક્ષેત્રાંતર, પણ બીજા રજકણને કારણે નહીં અને આત્માના કારણે પણ નહીં. આવું તત્વ છે. અહીંયા તો ભિન્નતાની વાત કરવી છે ને, અહીંયા ગુરુદેવ આપણને તત્વની, પદાર્થોની, દ્રવ્યની ભિન્નતા આપણને જણાવી છે કે કેટલી બધી બંને વચ્ચે ભિન્નતા છે, વસ્તુનું સ્વરૂપ કેવું છે, સ્વતંત્રતા કેટલે સુધી છે, એના ચતુષ્ટય લઈને વાત સમજાવી. હવે આ બીજી રીતે પણ પાછું આપણને સમજાવે છે, કહે છે કે વસ્તુ પરથી ભેદરૂપ ભિન્ન છે એ અહીં કહે છે. સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી તેમને એક પદાર્થપણાની અસિદ્ધિ છે, એક પદાર્થપણાની સિદ્ધિ થતી નથી, તેથી અનેકપણું છે. જોયું, અનંત અનંતપણે છે માટે એકબીજા સાથે કાંઈ સંબંધ નથી. સોનું અને ચાંદી બે છે ને, એ બંને પોતપોતાપણે છે, બે એક નથી થયા માટે અનેક છે. અનેક એટલે એક નહીં, તે અનેક. એક સ્કંદમાં અનેક રજકણો છે, તેમાં દરેક રજકણ તથા એક નિગોદના શરીરમાં અનંત જીવો છે. જો રજકણની પણ વાત લીધી અને જીવોની પણ વાત લીધી, જીવદ્રવ્ય છે ને, એટલે બંનેની વાત એક સાથે ગુરુદેવે સમજાવી છે અહીંયા, કે એક સ્કંદમાં અનેક રજકણો છે, તેમાં દરેક રજકણ તથા એક નિગોદના શરીરમાં અનંત જીવો છે, તેમાં પ્રત્યેક જીવ, દરેકે દરેક જીવ પોતાના સ્વચતુષ્ટય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એને છોડીને બીજાના ચતુષ્ટયમાં જતા નથી, બધાએ અનંતપણે રહ્યા છે, એકપણે થયા નથી. નિગોદના જીવ બટાકાની એક નાની કણીમાં, એક નાની કણી હોય એની અંદર એવા કેટલાય શરીર અને એવા એક શરીરની અંદર એવા અસંખ્ય જીવો, એક શરીરની અંદર અસંખ્ય જીવો, નિગોદના જીવો, એટલા જીવો કેટલા સૂક્ષ્મપણે છે છતાં પણ એમને પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે. એ રીતે પેલા રજકણ પરમાણુ એને પણ પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ છે. એટલે કોઈ પોતાના ચતુષ્ટયને છોડતા નથી, બધાએ અનંતપણે રહ્યા છે. અને જો જીવ દ્રવ્ય આ પ્રમાણે હોવા છતાં જો એ પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને છોડી દે, નિગોદનામાં જે જીવો એ એક શરીરમાં અસંખ્ય જીવો છે એ જો છોડી દે અને ભેગા થઈ જાય તો આટલા જીવો રહે જ નહીં. ના, એવું બનતું નથી. ત્યાં રહ્યા છે ત્યારે પણ એ જુદા જ છે અને એમાંથી કોઈ જીવ બહાર નીકળે છે. આ બાજુ 6 મહિના અને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે અને એ એટલા જ 608 જીવ નિત્ય નિગોદમાંથી બહાર નીકળે છે. આ એક કુદરતી એ રીતે થાય છે. અનંતા અનંત જીવો છે અને એમાંથી માત્ર આટલા જીવો બહાર નીકળે છે નિગોદમાંથી. તો આ સૂક્ષ્મતાની સ્વતંત્રતાની અહીંયા વાત કરવામાં આવી. હવે એના પછીના પાના ઉપર આપણે લઈએ. પાના નંબર 108, કોમ્પ્યુટરમાં પેજ નંબર 120, એના ઉપર અહીંયા ત્રીજો પેરેગ્રાફ. એટલે અહીંયા કહે છે કે અહીં એ કહે છે કે સોનું અને ચાંદીના રજકણો ભિન્ન ભિન્ન છે, અનેકપણે છે. સોનાને ધોળું કહેવું એ તો કથન માત્ર છે, વસ્તુ એમ છે નહીં. તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવા આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી, તેથી અનેકપણું જ છે. પેલું જીવદ્રવ્ય ઉપયોગ સ્વરૂપ છે અને આ પૂદગળ છે તે અનુપયોગ એનો સ્વભાવ છે. એ બંને એકરૂપ થઈ શકે જ નહીં, એ બંને એકરૂપ નથી, એ અનેકપણે જ રહ્યા છે. નાયક સ્વભાવી આત્મા નિત્ય હંમેશા ઉપયોગ સ્વરૂપ વસ્તુ છે, તત્વ છે, એ અનાદિ અનંત અસ્તિત્વવાળી સત્યાર્થ પરમાર્થ વસ્તુ છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા એમ અનંત અનંત ગુણોના અસ્તિત્વના સ્વભાવથી સ્વભાવવાન વસ્તુ છે. એ વસ્તુ ચેતન છે અને પેલું જડ છે. હવે ચેતન અને જડને ભેગા કરી અને પછી એમ માનવું કે બંને એકરૂપ છે, અથવા તો જે પેલું જડ છે એને પોતાનું માનવું, પર છે એને પોતાનું માનવું, પરને પોતાનું માનવું, એ તો મિથ્યા ભ્રમ અજ્ઞાન છે. પરંતુ આત્માને એક સમયની પર્યાય જેટલો માને એ પણ પર્યાય મૂંઢજીવ છે, પર સમય છે, મિથ્યા દ્રષ્ટિ છે. પરને પોતાનું માનવું એ તો મિથ્યા ભ્રમ અજ્ઞાન છે જ, પરંતુ આત્માને એક સમયની પર્યાય જેટલો માને એ પણ પર્યાય મૂંઢજીવ છે, એ પણ પર સમય છે, મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાય જેટલો જ આત્માને માને, બૌદ્ધમાં પર્યાયને માને, દ્રવ્યને નથી માનતા. એટલે પર્યાય જેટલો જ આત્માને માને ને. વસ્તુ તો આખી આનંદકંદ જ્ઞાનાનંદ રસકંદ ત્રિકાળી સતના સત્વરૂપે અંદર પડી છે. એક સમયની પર્યાય તો એના અનંતમાં ભાગે એક અંશ વ્યક્ત છે. આપણે અત્યારે વર્તમાન પર્યાયમાં, મનુષ્યની પર્યાયમાં છીએ ને બસ, એટલે આટલું જ આપણે આત્મા માનીએ એમ નહીં. આત્મા ભગવાન આત્માની વાત અહીંયા કરવી છે, કેમકે આત્માને અત્યારે વર્તમાનમાં પર્યાય મનુષ્યની છે અને પછી સાથે એને અનુરૂપ જે શરીર મળ્યું છે એ મનુષ્યનું મળ્યું છે. એટલે આત્માની પર્યાય જે છે એ મનુષ્યની, એની વાત કરતા કહે છે કે એક સમયની પર્યાય તો એના અનંતમાં ભાગે એક અંશ વ્યક્ત કરે છે. એ અનંત સ્વભાવનો સ્વભાવવાન તું એનું ત્રિકાળી સત્વ કાંઈ એક સમયની પર્યાયમાં નથી આવતું, એ એક સમયની પર્યાયમાં આવતું નથી એ સત્વ. એવો ભગવાન આત્મા તો મહાન છે. આવો ભગવાન પૂર્ણ આનંદનો નાથ છે. એને પરપણે માનવો કે પરથી હું છું, પૂદગળપણે માનવો, પૂદગળ રૂપે માની લેવો, એ તો મિથ્યા ભ્રમ છે, અજ્ઞાન છે. અને એ ભવ ભ્રમણનું મૂળ છે. આ અજ્ઞાનને કારણે ભવના ભ્રમણો થાય છે. એ 84 લાખ યુનિમાં જે જન્મ થાય છે, એવા અવતાર થાય છે, એની એ જળ છે, એને કારણે જ એ થાય છે. સંયોગી ચીજ પર વસ્તુ અને સંયોગી ભાવ એટલે પુણ્ય પાપના વિકાર. સંયોગી ચીજ પર વસ્તુ સંયોગને કારણે મળ્યું અને સંયોગી ભાવ, સંયોગી ભાવ એટલે પરના લક્ષ્ય થતો ભાવ, એ સંયોગી ભાવ પુણ્ય પાપના વિકાર, એ બધું છે. પણ પોતાના સ્વભાવ ભાવને ભૂલીને સંયોગી ચીજ અને સંયોગી ભાવને પોતાના માનમાં, એ ભવ ભ્રમણની જળ છે, એ ભવ ભ્રમણનું મૂળ કારણ છે. આ વાત આપણને ગુરુદેવે અહીંયા બહુ સરસ રીતે સમજાવી દીધી. આ બધો સાર છે પ્રભુ. હવે 109માં પાના ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 121 એના ઉપર બીજો પેરેગ્રાફ અહીંયા કહે છે કે જુઓ, શરીર કર્મ આદિ અજીવ જળ છે, એ તો અણઉપયોગ સ્વરૂપે છે, પરંતુ જે પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે એવા આ પુણ્ય પાપના વિકલ્પ, એ પણ અણઉપયોગ સ્વરૂપ છે. એને પણ અહીંયા તો ગુરુદેવે અણઉપયોગ સ્વરૂપ કહી દીધા. એમને ત્રિકાળી ભગવાન આત્માથી આ બધાને જુદા માન્યા છે અને એ જ એમની શ્રદ્ધા વર્તે છે, એટલે એ બધાને જળ કહી દે છે. એ બધાને એમણે જળ કહી દીધા છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે ધ્રુવ ત્રિકાળી નાયક ભાવ કદી શુભાશુભ ભાવોના સ્વભાવે થયો નથી. હવે એ એવા સ્વભાવે નથી થયો તો પછી પૂતગળ રૂપે તો ક્યાંથી થાય, શરીર રૂપે તો ક્યાંથી થાય? વાત તો એ કરવી છે. વજન તો અહીંયા એ છે કે ભગવાન આત્મા ક્યારે એ શુભાશુભ ભાવ રૂપે પણ થયો નથી. શુભાશુભ ભાવ તો ક્ષણિક વસ્તુ છે, એ તો પર્યાયમાં છે અને એ તો ચાલ્યા જાય છે. પર્યાયો તો એક સમયની છે, બીજા સમયની બીજી પર્યાય. તો એ રૂપે પણ જો ભગવાન આત્મા થયો નથી તો પછી આવા પૂતગળ રૂપે શરીર રૂપે તો ક્યાંથી થાય? આ તો પેલા અપ્રતિબુદ્ધને સમજાવો છે કે ભાઈ તું શું સમજ્યો છે, આ શું તને ઊંધું જ્ઞાન થયું છે, તને અવળી મતી શું સૂઝી છે કે તું શરીર અને જીવને એક માને છે, એને સમજાવો છે ને? એટલે આ વાત છે. એના ભાવ જે છે એ પછી ગુરુદેવે જે વાત કાઢી છે એમાંથી આપણને મળે છે. નાયક વસ્તુ ઉપયોગ સ્વરૂપે છે, એ અણઉપયોગ સ્વરૂપ શુભાશુભ ભાવ પણ થઈ નથી. આ દયાદાન ભક્તિ આદિના ભાવમાં ચૈતન્યનો અંશ નહીં હોવાથી એ સર્વ રાગાદી ભાવો અણઉપયોગ સ્વરૂપ છે. તો પછી શરીર અને કર્મની તો વાત જ સી. જો આ ભાવ છે એને પણ અણઉપયોગ સ્વરૂપ કયા ગુરુદેવે, તો પછી શરીર પૂતગળ જળ અને કર્મ એની તો વાત જ સી. અહીં કહે છે કે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવો જ્ઞાયક આત્મા, ઉપયોગ સ્વભાવ છે એવો જ્ઞાયક આત્મા અને અનુપયોગ જેનો સ્વભાવ છે એવા શરીર આદિ, એને ભિન્નપણું છે, અનેકપણું છે, એકપણું નથી. આ વધારે સ્પષ્ટ અહીંયા કહ્યું. જે મૂળ ગાથામાં વાત હતી એની ઉપર આપણને ગુરુદેવ લઈ આવે છે. ત્યાર પછીથી પારા નંબર 110 ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 122 છેલ્લો પેરેગ્રાફ. આત્મા અને શરીર આકાશના એક ક્ષેત્રે રહેવાથી એક છે એમ અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. એ કથન માત્ર છે, અસદભૂત વ્યવહાર નહીં. જો વ્યવહાર નહીંથી કહ્યું ને એમાં પાછો અસદભૂત એટલે જે છે નહીં એને કહેવામાં આવ્યું. સદભૂત હોત તો બરાબર છે, કંઈક પણ વજન પડે, પણ અહીંયા તો અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું એટલે માત્ર એ કથન જ છે, બીજું કંઈ નથી. બાકી ભગવાન આનંદનો નાથ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા અને આ જળ શરીર એ તદ્દન ભિન્ન છે, એમને ત્રણ કાળમાં એકપણું નથી. આવો પ્રગટ નય વિભાગ છે, આવો પ્રગટ નય વિભાગ છે. આ રીતે નયની વાત અહીંયા કરી. આ હલવા ચાલવાની બોલવાની ઇત્યાદિ ક્રિયા જળની છે. જો ફરીથી, આ હાલવા ચાલવાની બોલવાની ઇત્યાદિ ક્રિયા જળની છે, આત્માની નથી, એને આત્મા કરી શકતો નથી. હાથ હાલે છે, આ વાણી નીકળે છે, આ ચાલવું થાય છે, બધા કામો થાય છે, જોબ પર જવાય છે, ડ્રાઇવિંગ થાય છે, રસોઈ થાય છે, પછી ખોરાક લેવાય છે, આ બધું જે કંઈ થયું છે એ બધું શું થઈ રહ્યું છે, કોની ક્રિયા છે, એ બધી જળની છે. આ વાતને બેસાડવાની છે. એ ક્રિયા આત્માની નથી, એક પણ ક્રિયા આત્માની નથી, આત્મા એ કરી શકતો નથી, એ આત્માને કારણે પણ નથી. આ વાત બેસાડવાની છે. જળ જળની ક્રિયા કરે એ એના કારણે કરે, એની ક્રિયાવતી શક્તિ છે એનામાં, અને એ એના કારણે એની જે પર્યાય થવાની છે તે થયા કરે છે. એને આત્માને કાંઈ સંબંધ નથી. કોઈ કહે કે ના પણ આત્માના ભાવ તો ખરા ને, આત્માના ભાવ હોય તો એવી ક્રિયા થાય. પ્રભુ આત્માના ભાવ એ જ્યારે પેરાલિસિસ થાય ત્યારે પણ એને એવા ભાવ તો થાય છે કે હાથ ઊંચો કરવું, પગ હલાવવું, તો કેમ નથી કરી શકતો? જો આત્માના ભાવ પ્રમાણે જો ક્રિયા થતી હોય તો પછી એ પેરાલિસિસ થયું હોય ત્યારે પણ એની એની ક્રિયા થવી જોઈએ ને? નથી થતું. અરે એ વાત જવા દો. જન્મથી એ મરી જાય ત્યાં સુધીમાં એના શરીરમાં જે ફેરફારો થાય છે, બધી રીતે જે ક્રિયાઓ થઈ રહી છે બધા ફેરફારોને કારણે, એ વાળ ધોળા થઈ જાય છે અને કરકલીઓ પડે છે અને એ બધું જે થઈ રહ્યા છે, તો એવા ભાવ આત્માએ ક્યાં કર્યા હતા કે મને માથાના વાળ બધા ધોળા થઈ જાય ને, મને મોઢા ઉપર કરચલીઓ પડી જાય ને, મારી ચામડી કાળી પડી જાય ને, મને ડાયાબિટીસ થઈ જાય ને, એવા ભાવ કર્યા હતા? તો એ બધા શરીરમાં જળમાં થાય તો છે. એટલે આત્માના ભાવ પણ એનું નિમિત્ત કારણ નથી. અહીંયા તો બહુ સ્પષ્ટ છે એ વાત. ગુરુદેવે બહુ સરસ રીતે વાત કરી છે. કેટલા બધા પ્રવચનમાં એ વાત આવી છે કે આ હાલવાની, ચાલવાની, આ હાથ ઊંચો કરવાની, આ બોલવાની, આ ખાવાની, પીવાની, નાવા ધોવાની બધી ક્રિયાઓ જળની છે અને એને આત્મા કરી શકતો નથી. આત્મા એનાથી જુદો છે. આત્માનું એ કામ નથી. આત્માનું એ કામ હોઈ શકે જ નહીં. આત્મા તો ભગવાન, આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે એ આવી કોઈ ક્રિયા કરી શકે નહીં. અને એમ પણ નથી કે આત્માના એવા ભાવ છે માટે એ ક્રિયા થાય છે, એમ પણ નથી. જો એવું થતું હોત તો કોઈ આત્મા એમ ઈચ્છતો જ ન હોય કે પોતે માંદો પડે, બીમાર પડે, વાંકો થઈને ચાલે, બધું થાય છે ને, ખાવામાં તકલીફ પડે, ધીમે ધીમે ખવાય ને બોલી ન શકે ને કોકવાર અવાજ નીકળે ને કોકવાર ન નીકળે ને, આ બધા ભાવો કરે છે આત્મા કે ના ના આજે મારો ઘોઘરો અવાજ નીકળે ને, એવો કોઈ વિચાર કરે છે? નથી કરતો. એવો એવો ભાવ કરતો નથી આત્મા. તે છતાં એ બધું થઈ રહ્યું છે ને, શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે એનો વિચાર કરો. સવારથી રાત સુધીમાં આ શરીરમાં જે કંઈ થયું એનો વિચાર કરીએ અત્યાર સુધીમાં, તો એમાંની એક ક્રિયા, એક પણ ક્રિયા આત્માની નથી. આત્મા તેનાથી તદ્દન ભિન્ન છે. આત્મા એ કરી શકતો નથી. આત્મા એક તણખલાના બે ટુકડા કરી શકે નહીં, પરનું કામ ના કરી શકે. એટલે આ શરીર પણ એવું જ એનાથી જુદું ભિન્ન પર છે અને એના એક પણ કામ આત્મા કરતો નથી, કરી શકતો નથી, કરી શકતો નથી. જાણવું જાણવું એમ ઉપયોગ સ્વભાવ છે તે આત્મા છે. માત્ર જ્ઞાન કરે, આનંદમાં રહે એ એનો સ્વભાવ છે. માટે વ્યવહાર નહીં જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. ભગવાનનું સ્તવન કરતા ભગવાન શરીરે સૂર્યના તેજથી પણ અધિક તેજવાળા છે. ઇત્યાદિ શરીર દ્વારા જે સ્તવન કર્યું તે આત્માનું સ્તવન નથી, શરીરનું સ્તવન છે. તેથી વ્યવહાર નહીંથી જ શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન કર્યું કહેવામાં આવે છે. પરમાર્થ એમ નથી. આ જે વાત સિદ્ધ કરવી હતી, જે ગાથામાં વાત આવી, એ વાતને અહીંયા લેવામાં આવી. હવે આગળ આપણે લઈએ પાના 113 ઉપર, પાના નંબર 113, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 125. આ પ્રવચન રત્નાકર ભાગ બીજો ચાલે છે. ગાથા 27, 28, 29, 30 અને કળશ 25 અને 26, એનો જે સ્વાધ્યાય આપણે ગઈકાલે પૂરો કર્યો, એ સ્વાધ્યાય અંગે પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ જે વાત કરી છે એ આપણે લઈ રહ્યા છીએ. તો અહીંયા ગાથા 28 ટીકા ઉપરનું પ્રવચન, પાના નંબર 113, કોમ્પ્યુટરમાં પેજ નંબર 125, એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરમાર્થથી, ઉદાહરણ તો આપ્યું છે ને, જે ઉદાહરણ પછીથી આગળ વાત કરે છે, ઉદાહરણ તો જે ચાલ્યું આવે છે તે જ છે, સુવર્ણનું અને ચાંદીનું. એમાં સુવર્ણ અને ચાંદી ભેગા થયા એટલે પછી સુવર્ણને એમ કહેવામાં આવ્યું કે સફેદ સુવર્ણ એમ કહેવામાં આવ્યું ને, ધોળું સોનું એમ કહેવામાં આવ્યું. પણ એ ખરેખર તો એ સોનું ધોળું હોઈ શકે નહીં. સુવર્ણા અને એના ગુણ છે, પીળાશ છે તો સોનું પીળું જ હોઈ શકે, અને પીળાશ ચિકાશ એવા છે એટલે શ્વેત સુવર્ણ કહેવું એ વ્યવહાર માત્ર છે. બાકી પરમાર્થે તો ખરેખર તો એ શ્વેત સુવર્ણ હોઈ શકે જ નહીં, છે જ નહીં. તેવી રીતે પરમાર્થથી શુક્લ રક્તપણું તીર્થંકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ શરીરના ગુણો જે શુક્લ રક્તપણું, આ શુક્લ એટલે દોડું શરીર, રક્ત એટલે લાલ શરીર વગેરે, જે તીર્થંકર ભગવાનના કેવળી ભગવાનના જે શરીરનો રંગ છે ને એની વાત છે. પરમાર્થથી એ એમના શરીરના રંગ શુક્લ રક્તપણું એ તીર્થંકર કેવળી પુરુષનો સ્વભાવ નથી, છતાં પણ શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી તીર્થંકર કેવળી પુરુષનું શુક્લ રક્ત તીર્થંકર કેવળી પુરુષ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે કે પ્રભુ આવા રૂપાળા, પ્રભુ આનું આવું સુંદર સ્વરૂપ વગેરે જે કરવામાં આવે છે એ શરીરનું એ વ્યવહાર માત્રથી કરવામાં આવે છે. ભગવાન ધોળા અને ભગવાન ડાકા એમ શ્વેત રક્તપણું એ તીર્થંકર કેવળીનો સ્વભાવ નથી, પ્રભુનો એ સ્વભાવ નથી, તીર્થંકર ભગવાનનો એ સ્વભાવ નથી, એ તો શરીરના ગુણ છે અને એવું એ વર્ણન કરવામાં આવે છે. તો એ વ્યવહાર માત્ર છે. એક વાત અહીંયા બીજી પણ ગુરુદેવે કરી છે કે 16 તીર્થંકર સોના વર્ણે હતા, 2 રાતા વર્ણે, 2 ધોળા વર્ણે, 2 નીલા વર્ણે અને 2 અંજન વર્ણે હતા. એ તો બધી શરીરની વાતો છે, આત્માની નહીં, અને એ બધું વ્યવહારથી કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ પારા નંબર 114 ઉપર કોમ્પ્યુટરમાં પેજ નંબર 126 એના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં નિમિત્તથી કથન કર્યું છે, જો સર્વજ્ઞ પરમાત્માના સમોસરણમાં વિતરાગ મુદ્રાને દેખી પોતે શાંત થઈ જાય તો ભગવાનના શરીરને નિમિત્ત કહેવાય. હવે જો આ વાત આપણે એટલા માટે લઈએ છીએ કે જે આ જે સુવર્ણની અને એની વાત કરીને જણાવવામાં આવ્યું કે એ વ્યવહારથી સ્તવન થાય છે, ત્યારે પેલો પ્રશ્ન થયો હતો કે એવું સ્તવન જો વ્યવહારથી જે છે કરવામાં આવ્યું છે, શરીરનું સ્તવન દ્વારા એ જે સ્તવન જે છે એને વ્યવહારથી કરવામાં આવ્યું છે, તો પછી વ્યવહાર જે છે એ તો અભૂતાર્થ છે, તો એવા સ્તવન કરવાનો શું અર્થ, એ સ્તવન કરવાથી શું ફાયદો, એવું સ્તવન કરવાનો અર્થ શું, એમ કરીને જે વાત મૂકવામાં આવી તો એના જવાબ રૂપે જે કહેવામાં આવ્યું હતું કે શુભભાવ છે અને એવો ભાવ છદ્મસ્તને એવો ભાવ આવે છે, એટલે મુનિઓ એ અવસ્થામાં જ્યારે પૂર્ણતા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી એવા તીર્થંકરના શરીરના સ્તવન કરીને એમની સ્તુતિ કરી અને એ તીર્થંકરની સ્તુતિ કરે છે એમ એમનું માનવું છે, એવું વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એના અંગેની વાતને અહીંયા લઈને કહેવામાં આવે છે કે એ વાતને સમર્થન આપતા અહીંયા શું કહ્યું છે ગુરુદેવ, કહે છે કે અહીં નિમિત્તથી કથન કર્યું છે અને એમાં એમ કહેવામાં આવ્યું કે એ દ્વારા શાંતિનો અનુભવ થાય છે, એટલે એની વાત કરે છે કે જો સર્વજ્ઞ પરમાત્માના સમોસરણમાં વિતરાગ મુદ્રાને દેખી પોતે શાંત થઈ જાય તો ભગવાનના શરીરને નિમિત્ત કહેવાય. વૈશ્રીના વચનામૃતમાં આવે છે કે હે નાથ, શાંત રસના પરમાણુથી આપનું શરીર બિરાજે છે અને ભગવાન આત્માનો અંદર વિતરાગ સ્વભાવ પ્રગટ થઈ ગયો છે. શાંત 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 શરીરના રજકણો પણ ઉપશમ રસ જેવા શાંત દેખાય છે. એને દેખીને જોનારો પણ જો એમ વિચારે કે પોતાનું અવિકારી સ્વરૂપ પણ આવું શાંત છે તો એને અંદરમાં શાંતિ થાય. જો ત્યાં ને ત્યાં ઉભો રહે અને ભગવાનની શાંત મુદ્રા, શરીરની કાંતિ ઇત્યાદિના વિકલ્પો જ કર્યા કરે તો પૂર્ણ બંધન થાય, શાંતિરૂપ ધર્મ ન થાય. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. આ વાત આપણે જે લેવાની હતી એ લઈ લીધી. હવે એના પછી 29મી ગાથા આપણે જાણીએ છીએ કે એમાં 29મી ગાથાની અંદર એ કહેવામાં આવ્યું કે એ બધું જે કહેવામાં આવ્યું એ વ્યવહારથી કહેવામાં આવ્યું અને એ નિશ્ચયથી એ જે સ્તુતિ કરવામાં આવી એ સ્તુતિ બરાબર નથી. કેમ કે તીર્થંકર કેવળી પુરુષમાં જે શરીરના ગુણોની વાત કરવામાં આવી એ ગુણોનો તીર્થંકર કેવળી પુરુષમાં અભાવ છે, એટલે તેમના આત્મામાં એ અભાવ છે, એમાં એ છે જ નહીં. જો તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું સ્તવન કરવું હોય તો એમના ગુણોનું સ્તવન કરવાથી જ એમનું સ્તવન થાય, એમ અહીંયા 29મી ગાથામાં કહેવામાં આવી. એટલે એ ગુણોનો અભાવ છે, શરીરના ગુણો છે એ ગુણોનો તીર્થંકર ભગવાનના આત્મામાં અભાવ છે, માટે એ સ્તવન નિશ્ચયથી બરાબર નથી અને ગુણોનું સ્તવન એટલે તીર્થંકર ભગવાનના આત્માના ગુણોનું સ્તવન એટલે શુદ્ધ ભાવનું સ્તવન કરવામાં આવે તો જ એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું સ્તવન છે એમ પછી વાત લેવામાં આવી. ત્યાં પછી શિષ્યએ પ્રશ્ન કર્યો કે આત્મા જે છે એ તો શરીરનો અધિષ્ઠાતા છે ને, તો પછી એ શરીરનું સ્તવન જે છે એ આત્માનું સ્તવન નિશ્ચયથી કેમ નથી કહેતા? અને એના જવાબરૂપે પછી એ 30મી ગાથા કહેવામાં આવી. તો 30મી ગાથામાં આચાર્ય ભગવાને એ વાત કરી કે ભાઈ નગરનું વર્ણન કરવામાં આવે તો કંઈ રાજાનું વર્ણન થતું નથી, અને એમ કરી અને વચ્ચે એક કળસ લેવામાં આવ્યો 25મો કળસ, કે 25મા કળસમાં એ નગરનું વર્ણન લેવામાં આવ્યું કે આ રીતે નગરનું બધું વર્ણન કરીએ તે છતાં એ દ્વારા કંઈ રાજાનું વર્ણન થતું નથી, એ દ્વારા રાજાનો ખ્યાલ આવતો નથી. એટલે એ રીતે કે શરીરના વર્ણન દ્વારા ખરેખર તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની સ્તુતિ થતી નથી. અને પછી એ સ્તુતિ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની કેવી હોય એની વાત 26મા શ્લોકમાં કહેવામાં આવી. તો આ રીતે આપણે ગઈકાલનો આખો સ્વાધ્યાય જે છે એ સમજ્યા. હું ધારું છું કે આપણે ઘણી વાતો આમાં ગુરુદેવે જે કહી અને જે સૂક્ષ્મતા એમાંથી જે સમજવાની હતી, ખાસ કરીને નય અધિકારની વાત, જે નય વિભાગની વાતની, એ આપણે સમજ્યા. સૂક્ષ્મતા પરમાણુની સમજ્યા, ઘણું બધું સમજવાનું થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ.
Thank you.